પુણ્ય પાઠનું કરતા પણ કહે છે. દર્શન જ્ઞાન ચરિત્રમય આત્મા શ્રદ્ધે નાહી તે જ મોક્ષ કારણ ગણી કરે ઉભય તે આહી. જે જીવ જે જીવો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી શુદ્ધ સજાત્મને શોધતા નથી તે આત્મા પુણ્યની પ્રવૃત્તિ તથા પાપની નિવૃત્તિને મોક્ષનું કારણ સમજીને કર્યા કરે છે, અર્થાત શુભાશુભ કાર્યમાં પ્રવર્ત્યા કરે છે. નિજ શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ વિતરાગ સહજ આનંદ એકરૂપ સુખરસના આસ્વાદની રૂચિરૂપ સમ્યક દર્શન તે જ સ્વ શુદ્ધાત્મામાં વિતરાગ નિત્યાનંદ સ્વસંવેદનરૂપ સમ્યક જ્ઞાન વિતરાગ સહજ આનંદ એક પરમ સમરસી ભાવથી એટલે આત્માના અનુભવથી આત્મામાં જે સ્થિરતા થાય છે તે ચારિત્ર છે. આ પ્રમાણે એ ત્રણેય સ્વરૂપ અર્થાત રત્નત્રયમાં પરિણમેલા આત્માને જે મોક્ષનું કારણ માનતો નથી તે જીવ પુણ્યને ઉપાદેય અને પાપને હેય ગણે છે. પરંતુ જે પૂર્વોક્ત રત્નત્રયમાં પરિણમેલા આત્માને જ મોક્ષ માર્ગ માને છે જાણે છે તે સમ્યક દ્રષ્ટિ જીવને જોકે સંસાર સ્થિતિને નાશ કરવામાં કારણભૂત એવા સમ્યક્વાદી ગુણથી પરંપરાએ મુક્તિના કારણરૂપ તીર્થંકરાદી શુભ પ્રવૃત્તિઓનો અનિચ્છાપૂર્વક આશરો થાય છે તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ તેને ઉપાધેય ગણતા નથી. આગળ થવા શું કે પુણ્ય પાપ એ પણ કર્તાપણું કહે છે. પુણ્ય પાપનું કર્તાપણું શું છે? એ સમ્યક દર્શન જ્ઞાન અને સમ્યક ચારિત્ર. જે જીવો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર શુદ્ધ સહજાત્મ સ્વરૂપને માનતા નથી એમ અને તે આત્માઓ પુણ્યની અને પાપની જે પુણ્યની પ્રવૃત્તિ અને પાપની નિવૃત્તિને એ લોકો મોક્ષનું કારણ ગણે છે અને શુભાશુભ કાર્યમાં જ તેઓ સ્થિત રહે છે. પણ જેને નિજ શુદ્ધાત્મ ભાવથી એટલે પોતાના નિજ શુદ્ધાત્મ ભાવને જેને ઉત્પન્ન કરેલો છે એ વિતરાગ એટલે આનંદ એકરૂપ ને એમાં એને વિશેષણ આપે છે સુખરસ આસ્વાદની રૂચિરૂપ સમ્યક દર્શન તે જ સ્વશુદ્ધાત્મામાં વિતરાગ નિત્યાનંદ સ્વસંવેદનરૂપ સમ્યક જ્ઞાન તથા વિતરાગ સહજ આનંદ એક સમરસી ભાવથી આત્મામાં તે સ્થિર થાય છે. એટલે આ બધા વિશેષણ આપીને કે આત્મા કેવી રીતે સ્થિર થાય છે આત્મામાં અને તે જ સાચું ચારિત્ર છે. અને આ પ્રમાણે ત્રણેય સ્વરૂપ યથાર્થ રત્નત્રયમાં જે આત્મા મોક્ષનું કારણ માનતો નથી તે જીવ શું કરે છે કે જીવ પુણ્યને ઉપાદેય ગણે છે અને પાપને હેય ગણે છે. એટલે ઉપાદેય અને હેયની વ્યાખ્યા આપેલી છે. પરંતુ જે પૂર્વોક્ત એટલે પૂર્વે રત્નત્રયમાં પરિણમેલો જે આત્મા છે તે મોક્ષ માર્ગમાં માને છે અને જાણે છે અને તે સમ્યક દ્રષ્ટિ જીવને જોકે સંસાર સ્થિત એટલે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ સંસારને નાશ કરવામાં એટલે આ ઉપાદેય અને હેય એ કારણભૂત થાય છે. કારણ કે સમ્યકાદિ ગુણથી પરંપરાએ એટલે સમ્યકત્વાદિ જે ગુણો પ્રગટ થયા છે પરંપરાએ એ મુક્તિનું કારણ છે અને તીર્થંકરાદિ શુભ પ્રવૃત્તિઓનો અનિચ્છાપૂર્વક આશ્રવ થાય છે. એટલે તીર્થંકરાદિ શુભ પ્રવૃત્તિ એટલે કે જે જે એ શુભ પ્રવૃત્તિ કરે છે તેને અનિચ્છાએ તેનો આશ્રવ થાય છે અને તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ તેને ઉપાદેય ગણતા નથી. એટલે સમ્યક દ્રષ્ટિ તેને ઉપાદેય એટલે તજવાલય ગણતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવની વાત કરેલી છે.
ઉપાદેય એટલે તજવાલય ઉપાદેય એટલે તજવાલય ગણાય
ગ્રહવાલય
બીજી વાર વાંચો. ચોપન ની અંદર
અને શુભ શુભ કાર્ય કરે છે એમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે શુભાશુભ કાર્યમાં.
એટલે હજી એને આત્માની શ્રદ્ધા થઈ નથી. શુદ્ધાત્મા
મોક્ષનું કારણ શું?
મોક્ષનું કારણ
રત્નત્રય યુક્ત આત્મા. રત્નત્રયમાં પરિણમેલ આત્મા એ જ મોક્ષનું કારણ છે. શરૂઆતમાં ભેદ રત્નત્રય હોય અને પછી અભેદ રત્નત્રય. પણ મોક્ષનું કારણ શુભ અશુભ પ્રવૃત્તિ અને એનાથી થતા પુણ્ય પાપના બંધ એ મોક્ષનું કારણ નથી. ગાથાની અંદર સ્પષ્ટ કે જીવને મોક્ષનું કારણ શું કે દર્શન જ્ઞાન અને ચારિત્ર યુક્ત શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે શું? શબ્દ પ્રયોગ કર્યા કરે, શુદ્ધાત્મા શુદ્ધાત્મા, શુદ્ધાત્માથી મોક્ષ થાય, સહજાત્માથી મોક્ષ થાય. શુદ્ધાત્મા મોક્ષનું કારણ છે. પણ શુદ્ધાત્મા એટલે શું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં પરિણમેલ આત્માની જે અવસ્થા છે, આત્માની જે દશા છે, એ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. અને એ શુદ્ધાત્માનું સ્વરૂપ મોક્ષનું કારણ છે. એની મુક્તિનું કારણ એ જો રત્નત્રયમાં પરિણમેલ હોય તો છે. પ્રવૃત્તિ નિવૃત્તિ નથી. પ્રવૃત્તિ શેની? પુણ્યની. અને નિવૃત્તિ શેની? પાપની. હવે આ આત્માઓ જે સહજાત્માને સજતા નથી અને પુણ્ય પાપની પ્રવૃત્તિને મોક્ષનું કારણ સમજીને કર્યા કરે છે, એ અર્થાત શુભાશુભ કાર્યમાં પ્રવર્ત્યા કરે છે પણ મોક્ષના કારણનું સેવન થતું નથી. અને કારણ વિના કાર્ય થાય, કોઈ દિવસ કારણ વિના કાર્ય નિર્જે નહીં. જો કાર્યની સિદ્ધિ જોઈતી હોય તો એને માટે સમ્યક કારણ જોઈએ. કારણો અનેક હોઈ શકે પણ સમ્યક કારણ શું? તો મોક્ષના ઉપાય તરીકે સમ્યક કારણ શુદ્ધાત્માની શ્રદ્ધા. શુદ્ધાત્માનું સ્વરૂપ શું? તો કે રત્નત્રયયુક્ત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ યુક્ત, એની આરાધનાથી એ મોક્ષનું કારણ છે. એટલે કૃપાળુદેવે પણ મોક્ષ પદની અંદર જ્યારે શિષ્યે આશંકા કરી ત્યારે એ આશંકામાં એ આવ્યું કે વિત્તીય કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. ઘણા કર્મ કર્યા, ઘણી ક્રિયા કરી, ઘણી વિધિ કરી, ઘણો પુરુષાર્થ કર્યો પણ શુભાશુભ ભાવનો પુરુષાર્થ કર્યો. શુદ્ધાત્મા સ્વરૂપનું ચિંતન, મનન, એનું આરાધન, એનું ધ્યાન, આત્મધ્યાનથી આત્મમુક્તિ થાય, આત્મસિદ્ધિ થાય. તો આત્મધ્યાન થયું નહીં, આત્મધ્યાન થયું નહીં કારણ આત્મજ્ઞાન થયું નહીં. આત્મજ્ઞાન થયું નહીં કારણ કે આત્મવિચાર આવ્યો નહીં. વિચાર વિના જ્ઞાન ન થાય અને સાચા જ્ઞાન વિના ધ્યાન પણ સાચું ન હોય અને ધ્યાન વિના સમાધિ સંભવી ન શકે. સમાધિ એ કોઈ ટેમ્પરરી નથી, એ ધ્યાન છે. સમયની મર્યાદામાં એક તત્વ ઉપર સ્થિરતા રહે તે ધ્યાન છે. પરંતુ સમાધિ છે એ તો એ તત્વની સાથે સાસમત છે, એકરૂપ છે. તો અહીંયા ફરી કહે છે, વાત મૂકે છે જે આગળ કહ્યું કે સંત પુરુષો, જ્ઞાની પુરુષો એ પોતાના શુદ્ધાત્માના સ્વરૂપને કેવી રીતે ગણે છે? તો કે પહેલાં પરિગ્રહની ગ્રંથિથી ભિન્ન છે એવું વિચારે છે. પછી બીજું ઇન્દ્રિયોના વિષયોથી પણ આ શુદ્ધાત્માનું સ્વરૂપ ભિન્ન છે. પછી ત્રીજામાં દેહથી પણ ભિન્ન છે. હવે ચોથામાં કહે છે કે પાપ અને પુણ્યના ભાવથી પણ શુદ્ધાત્માનું સ્વરૂપ ભિન્ન. અને જે આત્માઓ આ પોતાના ભેદ રત્નત્રય યુક્ત શુદ્ધાત્માને, એટલે ભેદ રત્નત્રયમાં પરિણમેલા આત્માને, શુદ્ધાત્માને મોક્ષનું કારણ માનવાની બદલે શુભાશુભ પ્રવૃત્તિરૂપ પુણ્ય પાપની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ મોક્ષનું કારણ માનીને એની જ ઉપાસના કરે છે, એ પ્રવૃત્તિઓ કરે છે તો એને એ પ્રાપ્તિ થતી નથી. વાત બેસે છે? હા, બીજા પેરેગ્રાફમાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની સમજ આપી છે. જ્ઞાન એટલે આત્માનું સંવેદન જેમાં છે એ જ્ઞાન, સંવેદનનું જ્ઞાન. આપણે એમ કહીએ કે આ મીઠાઈ છે, એ મીઠાઈનું જ્ઞાન થયું, એ આપણું શબ્દનું જ્ઞાન થયું, બાહ્ય ઓળખનું જ્ઞાન થયું. એમાં મીઠાશ છે એ પણ આપણી ભાષાનું જ્ઞાન થયું. પણ મેં ચાખ્યું અને કહ્યું કે બહુ સરસ છે, સંવેદન થયું. મીઠાશનું સંવેદન, ખટાશનું સંવેદન, આત્મામાં વેદન નામનો એક ગુણ છે. તે પદાર્થ જાણે છે એમ નહીં, પદાર્થની એ જે સ્થિતિ છે એને પણ જાણે છે કે આ ખારું છે, ખાટું છે, મીઠું છે, મોડું છે, તીખું છે, એ પણ જાણે છે. અને એક સંવેદનથી જાણે છે. એ જાણકારી શેનાથી છે? એ જાણકારી જે થાય છે તે જ્ઞાન, સંવેદન જ્ઞાન છે. એમ આત્માનું જ્ઞાન છે તો કે શબ્દથી છે, ભાષાથી છે, ઉપદેશથી છે, બોધથી છે, બધું હું જાણું છું. ઉપદેશ પોતાને કંઈક ને આપે આત્માનું જ્ઞાન, વેદનથી ન હોય. 472માં કૃપાળુદેવે કહ્યું કે આત્મા જેણે લક્ષણથી, ગુણથી અને વેદનથી જાણ્યો છે તે આત્મજ્ઞાન છે. આજે સમજ એવી આવે કે આત્મજ્ઞાન એટલે મેં અધ્યાત્મના શાસ્ત્રો વાંચ્યા એટલે અમને આત્મજ્ઞાન આવી ગયું. એટલે સંવેદન જ્ઞાન એટલે અનુભવનું જ્ઞાન. તો વાત આગળ વધશું. એની એને એ પ્રકારની રુચિ, સમ્યક દર્શન એ રુચિનો વિષય છે. આત્માની રુચિ થવી, આ આત્મતત્વને જાણવો છે. મારે આત્મા શું છે, આત્મા હોય તો એને જાણવો છે, સત હોય તો એને જાણવો છે. આ જિજ્ઞાસાનો પ્રથમ આધાર છે રુચિ. એની રુચિ સમ્યકત્વ અથવા જિજ્ઞાસારૂપ સમ્યકત્વ, ઈચ્છારૂપ સમ્યકત્વ, આ પહેલી ભૂમિકામાં એનું સમ્યકત્વ કેવું હોય, એને તીવ્ર રુચિ જાગે છે. અધ્યાત્મમાં હોય એને આત્માની રુચિ ન હોય તો એ સારી પ્રવૃત્તિમાં જાય છે, મને સ્ટેટસ મળે છે, આનંદ મળે છે, અમે અહીંયા ગયા છીએ, ધર્મ કરી છે, ગામ કહે છે કે તમે ધર્મ કરો છો, પોતે માને છે કે હું ગણ ધર્મ. એને આત્મતત્વની કોઈ રુચિ નથી. એમ કે જોઈ તો 500 રૂપિયા દાનમાં લઈ જાઓ. તમે કહો તો આજે હું એક આવું આ વ્રત કરીશ અથવા આ બોલી બોલીશ, આ આદેશ લઈ લઈશ, આ બધું કરી લઈશ, એમાં આત્મતત્વની રુચિ છે એવું માનવાની જરૂર નથી. ભગવાનના પંચકલ્યાણકની ઇન્દ્ર બને 10 લાખ રૂપિયા આપીને, એને આત્મતત્વની રુચિ છે એવું ગણતરી કરી લેવી. એને ત્યારે કહેવાય પછી તમે રુચિ મથવી ત્યાં પહેલાં એને રુચિ છે આત્મતત્વની કે આ રૂપી તત્વ શું છે. જે આ કહ્યું છે કે સહજાત્મ છે, નિત્ય આનંદનું છે, શાશ્વત છે, સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, એની રુચિ જાણવી છે. અને એ રુચિ છે એ પહેલું છે એટલે રુચિથી પછી સંવેદનમાં આવે કે જેની રુચિ છે હવે મને એનો અનુભવ થવો, તો સાધના તીવ્ર થઈ. રુચિની અંદર એ આત્મા, રુચિ એટલે એના લક્ષણથી અને ગુણથી તો સમજું, કેમ કે આ સમજવું છે રુચિ કયા તત્વની છે, રૂપી કે અરૂપી. રૂપી હોય તો બજારમાં જઈને લઈ આવું આત્મા, તો પછી બધું ઇન્ટરનેટ ઉપર શોધ કરી દઉં કે આત્મા ક્યાં મળે છે અને આત્માનો શું શું છે. તો રુચિ છે એટલે મળી જાય ના, રુચિથી જે જાણ્યો છે એવો આત્મા છે તો હવે એનો અનુભવ કરવો છે. એ જ્ઞાનમાં ગયો. તો રુચિથી એને સંકિત આ જિજ્ઞાસા, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ. એને સદગુરુનો બોધ તો જ થાય, રુચિ ન હોય તો થાય? બોધ તો હોય, બોધનો અભાવ નથી, બોધનો અભાવ નથી. જેને જેને જ્ઞાન થાય છે એવા લાખ માણસની અંદર એકને જ્ઞાન થયું હોય તો બાકીનાને બોધનો અભાવ છે? બોધ બધાને મળ્યો છે તો વાંધો ક્યાં આવ્યો? ઓલાને આત્મતત્વની રુચિ નથી, એને બેસવું છે, સાંભળવું છે, મજા આવે છે, પૈસા વાપરવા છે, માન સન્માન મેળવવું છે, રુચિ નથી. તેની રુચિ આત્મતત્વ. રુચિ છે કે આમ કરશો તો આટલું પુણ્યનું ઉપાર્જન થશે, આ ગતિ થશે, દસમું સ્વર્ગ મળશે. રુચિ છે શેની? પુણ્યની, પુણ્યની રુચિ છે. શુભ ભાવની રુચિ ઘણી છે, શુદ્ધ ભાવ તો હોતો જ નથી, શુદ્ધમાં જ છે, શુભમાંથી નીકળી ગયો એટલે શુદ્ધમાં. એ આખો શબ્દની આ જેને કઈ કઈક મર્યાદા પણ છે, પણ શબ્દની મર્યાદા એ સમજણની મર્યાદા ન બનવી જોઈએ. શબ્દમાં એમ કે શુદ્ધ ભાવ વાવો, પણ શુદ્ધ ભાવ શું છે? શુદ્ધ ભાવ કઈ ભાવવાનો છે? શુદ્ધ ભાવ તો સહજ છે, શુભ છે એ પરથી થાય છે અને અશુભ છે એ પણ પરથી. જો બે થી છૂટી જતો ક્યાં છો? આ તો શુદ્ધ ભાવ નામનો કોઈ ત્રીજી ચીજ છે એમ માને છે કે મારે શુભ કરવો છે, અશુભ નથી કરવું, અને શુદ્ધ કરવો છે, શુભ નહીં પણ કરવું છે, ત્યાં શુદ્ધ વયો ગયો. કેમ કે પરનું થયું ને, કરવું છે તો હજી ક્યાંક બીજે થઈ જાય. એ શબ્દની મર્યાદામાં સમજણની મર્યાદા ન થવી જોઈએ. ભાવ પકડવો જોઈએ, આશય પકડવો જોઈએ કે ઉપચારથી કથન છે, કથન સિવાય આ વાત બોલી શકાય નહીં તો કંઈ વાંધો નહીં. અહીંયા સમજવાનું રુચિ અને પ્રતીતિ, એ અંશે અનુભવ અને પછી પૂર્ણ નિર્વિકલ્પ અનુભવ. જે અંશે અનુભવ થયો ત્યારે હજી અનેક બાબતની અંદર એને વિકલ્પ ઉઠ્યા કરે, પણ જ્યારે પૂર્ણ વિકલ્પ ઉઠે, વિકલ્પ મોહના કારણે ઉઠે, પૂર્ણ વિકલ્પ નિર્વિકલ્પ થાય એટલે એનું 13મું ગુણસ્થાન કેવલ જ્ઞાન. સુખ સદગુરુના, અહો સદગુરુના વચનામૃત, મુદ્રાના સત્સંગમ, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણ. આ નિર્વિકલ્પ સ્વભાવ 13મું ગુણસ્થાન એ ક્યારે થાય? મોહની તમામ પ્રકૃતિઓનો ક્ષય થાય ત્યારે, એટલે કે ક્ષીણ મોહ ગુણસ્થાનક જે 12મું છે એ પસાર કરે એટલે સ્વયં એને કેવળ જ્ઞાન ઉપજે છે. પોતાને ધ્યાનમાં જવું છે અને સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો સ્વરૂપની પ્રાપ્તિમાં કંઈ સ્વર્ગનું બંધ બાંધવો છે એવી ઈચ્છા છે નથી. છતાં જ્ઞાનની અપૂર્ણતાને કારણે અથવા ચારિત્રની અપૂર્ણતાને જ્યાં સુધી ભેદ રત્નત્રયમાં છે ત્યાં સુધી પરમાર્થ માર્ગની સાધના કરે તો એનું પરિણામ શુદ્ધ આત્મા જ આવે કે મિક્સ આવે? શુભ અને શુદ્ધ, શુભ અને શુદ્ધ. અશુદ્ધ અશુભની તો કોઈ વાત જ નથી, પણ મારે કૌશક કરવો છે, પણ મારો પૂરેપૂરો કૌશક 100% થાય છે? નથી થતો. તો જેટલો થયો હશે એટલી આત્મતત્વની પ્રતીતિમાં હું શુદ્ધમાં છું, અને જેટલો એથી જરા ક્યાંક ને ક્યાંક વિકલ્પમાં હશે તો એટલો શુભ. હવે એ સમયે શુભનો આશરો થયો કે નહીં તો બંધ કયો પડે? શુભનો પડે, અને સારો પડે નહીં, દેવગતિનો પડે. તો એની ઈચ્છા છે કૌશક કરતી વખતે કે ચોથું દેવલોક પ્રાપ્ત કરવા માટેનો આ કૌશક, આઠમું દેવલોક પ્રાપ્ત કરવા માટેનો આ કૌશક, સરવાર સિદ્ધિ વિમાનમાં જવા માટે આ કૌશક, અનુત્તર વિમાન પ્રાપ્ત કરવા માટે આ તપ, એકે તપ એવી પ્રકારનું છે. છતાં એ તપ કરનાર, એ ચારિત્ર લેનાર, એ સાધુ, એ મુનિ, એ બધા સ્વર્ગલોકનું, સ્વર્ગનું દેવગતિનું પુણ્ય એ ઈચ્છાથી બાંધે છે કે અનિચ્છાથી? આશ્રવ થયો કે નહીં, બંધ બાંધ્યો હતો, શુભનો આશ્રવ થાય ને, ઈચ્છાથી થયો કે અનિચ્છાથી? શાસ્ત્રમાં લખ્યું છે કે મુનિ આ ચારિત્ર પાડે તો એને પછી અધોગતિનો બંધ નથી. કૃપાળુ દેવે એ વાતને મોક્ષ માળામાં સમજાવી કે જડમંદ અધોગતિ જન્મ જશે. તો કયો એ આશ્રવ એનો અશુભનો ગયો પણ શુભનો રહ્યો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, તો કરો, પ્રાપ્તિ કરવી છે, ભવનો અંત કરવો છે, પણ નહીં થાય કદાચ, કેમ કે એટલી બધી સ્થિતિ તો હજી ભેદ રત્નત્રયમાં છો, અભેદમાં નથી. ભેદ રત્નત્રયને કારણે તાત્કાલિક મોક્ષ નહીં પણ પરંપરાએ મોક્ષ થાય. હવે પરંપરાએ મોક્ષ થાય ત્યારે વચ્ચેની અવસ્થા શું થાય? શુભની થાય કે અશુભની થાય? જડગતિ થાય કે દેવગતિ થાય? મંદ ગતિ થાય કે સારી ગતિ થાય, સદગતિ થાય? તો એના બંધ ટળી ગયા. અને ઓલો આશ્રવ થયો તો એના માટે એને નહોતું કર્યું. મેં કઈ ચક્રવર્તી પદ માટે થઈને કોઈ આત્મિક સાધના કરી નહોતી કે તીર્થંકર પદ માટે માની. આ તો ઉત્કૃષ્ટ વાત મૂકે છે કે તીર્થંકર પદ પણ એની ઈચ્છા મુજબનો બંધ નથી. એને એવી ઈચ્છા નથી કરી કે મને આ બંધ પડે. વાત પકડાય છે? આ કેમ ઉત્તરોત્તર જીવની પ્રગતિ થાય છે તો એમાં ઉપાસના તો શુદ્ધ તત્વની જ કરે છે, પણ જ્યાં સુધી ભેદ રત્ન ત્રયની અવસ્થામાં છે હજુ ત્રણેયની અભેદ એકતા થઈ નથી. તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ, ત્યાં સુધી એ પૂર્ણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં આત્મરૂપ થયો નથી. તો ત્યાં એની સ્થિતિમાં શું છે? ભેદ છે, ભેદ રત્નત્રય છે. ભેદ રત્નત્રયની અંદર જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ નથી તો શુભનો આશ્રવ છે. આશ્રવને કારણે એને જે કાંઈ બંધ પડતા હશે, તીર્થંકરનો પડે, દેવગતિનો પડે, સારા ગોત્રનો પડે, સારા આયુષ્યનો પડે, આ બધા પડે એ એની ઈચ્છાથી પડે, કેમ કે એણે જે આરાધના કરી એમાં એ ઈચ્છા હતી? શુદ્ધ એને કરી હતી તો શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે. પણ કઈ મેં આજે જ વાત કરી અને આજ સમજ્યો એટલે આજે જ હું કારણ જે સાધના કરું છું શુદ્ધાત્માની જ પ્રાપ્તિ થાય કે શુભનો આશ્રવ થાય? જ્યારે શુભનો આશ્રવ થવો મટી જાય ત્યારે આપોઆપ શુદ્ધ જ છે. ખ્યાલ આવે છે? એટલે શુદ્ધની અંદર શું છે કે કોઈ પણ પ્રકારનો શુભાશુભનો આશ્રવ ન થવો એવી સાધનાની સ્થિતિ થવી, એટલે રત્નત્રયની એવી અભેદ એકત્રતા થવી. હવે એ રત્નત્રયની અભેદ જ્યારથી સમજો ત્યારથી જ અભેદ થાય. તો કૃપાળુ દેવે 755માં સમજાવ્યું છે કે એને સમ્યક દર્શન થાય, એનાથી એનું જ્ઞાન સમ્યક થાય, જ્ઞાનથી સમ્યક દર્શન વધારે શુદ્ધ થાય, અને શુદ્ધ થયેલું સમ્યક દર્શન ચારિત્રમાં પરિણમે. તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શનને શુદ્ધ કરે, શુદ્ધ થયેલું સમ્યક દર્શન સમ્યક ચારિત્રને પરિણિત કરે. એક સાથે કોઈ નથી થતું, રત્નત્રય એક સાથે ઉત્પન્ન થતા. સાધનાનો કાળ જે છે એ ભેદ રત્નત્રયનો કાળ છે, અને ઉપલબ્ધિ છે એ અભેદ રત્નત્રયની છે. તો સાધક, સાધના અને ઉપલબ્ધિ એ બે વચ્ચેનો ગાળો ખરો કે નહીં? સાધન દશા અને સિદ્ધ દશા વચ્ચેનો કોઈ ગાળો ખરો કે નહીં? તે સમયની અંદર જે આશ્રવ થાય એ શેનો થાય? શુભનો થાય, કેમ કે જીવ સાધક છે. અને સ્વભાવ જ થાય ને, પૂરું પૂરેપૂરો ન થયો જ્યાં સુધી, તે ત્રણેય અભેદ પરિણામથી જ અભેદ. એને કોઈ પણ જાતનો ભેદ, પણ અત્યારે ભેદ છે, સાધક દશા જ ભેદ કહેવાય, નહીં તો સિદ્ધ દશા છે, નહીં તો સિદ્ધ. તો આજે જાણ્યું મારી શુદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ. મને એકાંતની વિચારણા કરવામાં દોષ જે આવે છે એ આવે છે વ્યવહારનો લોપ કરી નાખે. બસ શુદ્ધ જ જોઈ, મારે શુભ નો જોઈ, શુદ્ધ જ જોઈ. પણ શુદ્ધ ક્યાંથી થશે? શુભાશુભ કરતા 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 અશુભ તદ્દન નિવૃત્ત થઈ જાય. શુભની અંદર પણ કોઈ ઈચ્છા નથી, અનિચ્છા. શુભ છે પણ અનિચ્છાનું શુભ એ શુદ્ધમાં પરિણમે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કહ્યું છે એનું તીર્થંકર આદિ પ્રકૃતિઓ બંધાય છે, જે એ નામ કર્મની પ્રકૃતિ છે. તીર્થંકરની બંધાય, ચક્રવર્તીની બંધાય, રાજાની બંધાય, દેવગતિની બંધાય, ઉચ્ચ દેવલોકની બંધાય, સર્વાર્થ સિદ્ધિ, અનુત્તર વિમાન, આ બધા તો એવા છે કે જેના પછી એક જ દેહમાં એ બધા મોક્ષે જાય. પણ એને પ્રકૃતિ બાંધવામાં શુભથી બાંધી હતી. શાલીભદ્રએ પાદપો ગમન સંથારો કર્યો, અનશન વ્રત લીધું, અને એની શુભ પ્રકૃતિમાં એનું બંધાઈ ગયું આયુષ્ય સાગરોપમનો, અને એને અનુત્તર વિમાનમાં એમને ગતિ થઈ. હવે 33 લાખ સાગરોપમનું આયુષ્ય છે, શુભનું છે. એની ઈચ્છા હતી ટાર્ગેટ એ જ હતું. પણ એની જે એને આ એને પ્રાપ્ત થયું, એને પ્રાપ્તથી આપણે કહો અનુત્તર વિમાનનું કર્મ, તો એને એના માટે બાંધ્યું હતું. અને એના માટે એવા બધું 99 પેટી છોડી દીધી, તો પછી 99 પેટી શું કામ ને? એના બાપે ના પાડી હતી કે નહીં મોકલો? પણ એને ક્યાં જીવવું છે 33 લાખ? એને તો કે 99 વપરાય પછી મોક્ષ જાઓ. આ સમજવાનો ભેદ સમજાવવો જોઈએ કે શુભ છે એ તો જ્યારે સાધના કરતા કરતા શુદ્ધની પૂર્ણ પ્રાપ્તિ ન થાય તો કંઈ ને કંઈ વચમાં શુભ પ્રાપ્તિ થાય, અશુભનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એ શુભ છે એ અનિચ્છા પૂર્વકનો આશ્રવ છે. અનિચ્છા એ કરીએ એમ કેમ? કરવામાં ક્યાં પછી ઈચ્છા અનિચ્છા મૂકી દીધી? કરવું તો સાધના કરવી છે, તો એ મોક્ષની ઈચ્છાથી જ કરવી છે, માત્ર મોક્ષ અભિલાષથી જ કરવી છે. કામ એક આત્માર્થનો, બીજો નહીં મનરોગ. એ ન હોવા છતાં પૂર્વના સંસ્કારો છે, નિમિત્ત છે, પુરુષાર્થની મંદતા છે. 5 સમવાય ક્યાં પૂરા થાય છે? કાળલબ્ધિ નથી, ભવિતવ્યતા ઓછી છે. ઊંચો આદર્શ છે પણ ભવિતવ્યતા ઓછી છે, એનું શું કરવું? આજ મારી યોગ્યતા જ નથી, પાત્રતા નથી અંદરની. એટલે આત્મદ્રવ્યની, આત્મદ્રવ્યની ભવિતવ્યતા ઘણી નબળી છે. અને તત્વજ્ઞાન ઊંચું મળે તો થાય શું? શુભ બધપણ થાય, કરે, પુરુષાર્થ કરે, પણ એમાં એ સીધો સિદ્ધિને પામે નહીં. કોઈ એક ભવે મોક્ષે જાય, કોઈ અનેક ભવે જાય. એટલે કહું કે સંકેત થયેલો કેટલા ભવે થાય? 15. ન થયો તો બસ અહીંયા કહી દીધું કે આ ભવિત સંકિતની ભવિતવ્યતા શું? તો કે એને અર્ધ પુદ્ગલ પરાવર્તનથી વિશેષ સંસાર કાળ કોઈ સંજોગોમાં નથી. જો એ કહી દીધું, આ એની ભવિતવ્યતા. સમ્યક દર્શન જીવને ભવિતવ્યતા આપે છે, તાત્કાલિક મોક્ષ નથી આપતો. તે ભવે પણ થાય, જો એને સાખ્યાયિક સંકિત થાય તો તદભવ, અથવા ત્રીજા ભવે, એને ચોથો પણ નથી. અપવાદરૂપ સંજોગો સિવાય ઉડો, યુગલનો દાખલો આપ્યો છે, ચોથો નથી. ક્ષયોપશમ થાય તો કેટલાય ભવ થાય, અસંખ્ય ભવ થાય. શબ્દ અસંખ્ય વાપરો છે, ક્ષયોપશમમાં અસંખ્ય ભવ થાય. અને ઉપશમ થયું હોય અને ચાલી જતું હોય ઉપશમ તો અર્ધ પુદ્ગલ, પણ એથી વધારે તો સંસાર નથી. તો વચ્ચે જે કંઈ ત્યારે એ સમ્યક દ્રષ્ટિ જે કંઈ કરતો હશે એને શુભનો આશ્રવ થાય કે ન થાય? મોક્ષ નથી થતો તો એ ઈચ્છાથી થાય કે અનિચ્છાથી થાય? તો એ સાધના ઈચ્છાપૂર્વકની છે, પણ અંદર થતો શુભનો આશ્રવ એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય અથવા સાતિશય પુણ્ય કહેવાય. આપણે જે ચાર પ્રકાર કહ્યા છે, પાપાનુબંધી અને પુણ્યાનુબંધી, આ પુણ્યાનુબંધી પુણ્ય એ કે એને પુણ્ય ઈચ્છતો નથી, છતાં પુણ્યરહિત અવસ્થા થયા પહેલાં એને પુણ્ય બંધાયા વિના રહેતું નથી. પણ એ પુણ્ય કેવું છે? પુણ્યાનુબંધી. એના જોરે એ અધિક પુણ્ય કરશે. એને જે યોગ પ્રાપ્ત થશે એ તો એની ભવિતવ્યતા વધે છે. કૃપાળુદેવે 139ના પત્રની અંદર કહ્યું કે ભગવતી સૂત્રમાં સુપચખાણ અને દુપચખાણનો આ ન્યાય આપ્યો છે કે ભાઈ પચખાણ કરનારને કંઈ ને કંઈ પ્રકારનો આવો લાભ થાય છે, પણ એને કહ્યું કે કંઈ સમજતો નથી. અને દુપચખાણ ને સુપચખાણ તો કે ભાઈ પચખાણ કરે છે ને એટલે ક્રિયા શુભની કરે છે ને, તો એને ફળ શુભનું થશે ને, તો કે ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ ક્ષેત્ર, આર્ય ક્ષેત્ર એવી દશા એને પ્રાપ્ત થાય, એવો સદગુરુનો યોગ પ્રાપ્ત થાય. આ એના ક્રિયાના પરિણામે, શુભના પરિણામે. તો એ રીતે એને એવું પુણ્ય બંધાય છે કે પુણ્ય પુણ્યમાં એની ભવિતવ્યતાને દ્રઢ કરે. જીવની ભવિતવ્યતા એટલી બધી નબળી છે, એટલી બધી નબળી છે. તો એ સમયે જે જ્ઞાની પુરુષો છે એ જગતના જીવોને પહેલા વહેલા એની ભવિતવ્યતાને પાત્રતા થવા માટે ઉપદેશ આપે અથવા ક્રિયા કરાવે, સાધના કરાવે. પાત્ર તો થાવ, સીધી મોક્ષની જ વાત કરવી છે, એકાંતે જ બધી વાત કરવી છે, નથી કાળ લબ્ધિ પાકી. આનંદગન જેવાને કેવું પડ્યું, અવધૂત થયા છીએ છતાં આજે અમને તમારા બોધનો વિરહ છે, વિરહ પડ્યો નિર્ધાર. એટલે પછી કે છે કે કાળ લબ્ધિ લઈ પંથ નિહાળ સુરે, એ અવલંબન. અમે તો પછી શું કરીએ, ભગવાન અમારી કાળ લબ્ધિ પાકશે ત્યારે તમારો પંથ અમને મળશે. છતાં પૂર્ણતા નહોતી એની, જંખના પૂર્ણતા નહીં હોય સિદ્ધત્વની, પણ આવી ગયું એટલે હવે આ ક્યારે મળે સ્થિરતા. વેદ સ્થિરતાથી વેદન છે ને, વેદનની પૂર્ણતા નિર્વિકલ્પ વેદન થાય, ચરિત્રનો ભાગ છે. પણ એ બધી આ સૂક્ષ્મતા દ્રવ્યાનું યોગની છે. પણ ટૂંકા નિર્ણય લઈ લઈને આમ હેમજાવીના તો પાછું અકરું પડે, ખોટા નિર્ણય લેવાય જાય. સાતત્યને તો અહીંયા તો એ પ્રકારની કીધી કે એની ભવિતવ્યતાને મદદ કરે. એટલા માટે પંચસૂત્ર નામનું એક સૂત્ર આપણું છે, બહુ મહત્વનું સૂત્ર છે. આચાર્યો બધા એના ઉપર ઘણું, એ શું કહે છે, જીવને પહેલાં પોતાની ભવિતવ્યતા તૈયાર કરવી જોઈએ. વિતરાગનો માર્ગ છે, સદગુરુનો યોગ છે, તમારી પાસે આવો ક્ષયોપશમ છે, ઉત્તમ ક્ષેત્ર અને એવું મનુષ્ય ભાવ છે, પણ તમને ભવિતવ્યતા જો તમારી અપરિપક્વ હશે તો પણ હજુ પ્રાપ્તિનો યોગ દુર્લભ બનશે. તો એ માટે થઈને ત્રણ વસ્તુ કીધી, જીવને ભવિતવ્યતાનો પરિપાક થવા માટે શું કરવું. વાત થઈ છે કેટલી વાર, દુષ્કર્મની નિંદા અને ગ્રહા, સત્કર્મની અનુમોદના અને ચાર શરણ, ચતુશરણ. આ ત્રણ તત્વ આચાર્યોએ આ પંચસૂત્રના પહેલા સૂત્રમાં આપ્યા છે અને એમાં લખ્યું છે કે જીવની ભવિતવ્યતા એને પરિપાક કરવા માટે આ ત્રણમાં સર્વપ્રથમ તો પોતે પોતાના અપરાધ, નિંદા, દોષ આ જે છે એની નિંદા અને ગ્રહા. ગ્રહા એટલે ગુરુની સાક્ષી, દેવગુરુની સાક્ષી. આખું આવશ્યક પ્રતિક્રમણ જે કીધા છે એ આગમની અંદર સાધુને અને શ્રાવકને બધા ધર્મની અંદર છ આવશ્યક, એ આવશ્યક શ્રાવક માટે અથવા જિજ્ઞાસુ માટે, એ છ આવશ્યકની ક્રિયા આગમનો સાર છે. એમાં ક્યાંય કોઈ બાંધછોડ નથી, કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, કે છ આવશ્યક ક્રિયાઓમાં આ પ્રતિક્રમણની ક્રિયા એ ભવિતવ્યતાની ક્રિયા છે. કે પોતાના દુષ્કૃત્ય દુષ્કર્મ એની નિંદા અને ગરહા, એટલે આલોચના જેને આપણે કહીએ. પછી સત્કર્મની અનુમોદન, એટલે એ સત્કર્મની અનુમોદનાની અંદર જે બીજું આવશ્યક આવે કે તીર્થંકરોની સ્તુતિ, નામ સ્તુતિ થવી જોઈએ. નામ સહ 24 તીર્થંકરોની લોગસ પાઠ એના માટે મુકાયો છે. અને ગુરુ વંદના, કેમ કે એ જે તત્વ છે એ છે દેવ અને ગુરુ. દેવ અને ગુરુ છે એનો ઉપકાર, એના સત્કર્મ, એ સત્કર્મ કરવા. અહીંયા કોકે મને જમાડ્યો ને નાસ્તો કરાયો રેસ્ટોરન્ટમાં, એ સત્કર્મ નથી. અને એની અનુમોદના ને એ કરવા જાય જિંદગી ભર સુધી, એમાં તો ક્યાં એનું કર્મનો ક્ષય ઈજ કરી છે. આનું બહુમાન કરે, આનો કરો, એને બહુ ઉપકાર કર્યો છે. વારંવાર જ્યારે જ્યારે બહુમાન કરે ત્યારે માણા ગોતીને એને આમ કર્યું ને તેમ કર્યું. અરે ભાઈ, બહુમાન કર તો પરમાત્માનું કર, ગુરુ ભગવંતોનું કર, જ્ઞાની પુરુષોનું કર, કે જેને કારણે તારા આખા ભવ બંધન ઉપર ઘા માર્યો છે. એને બદલે આને કેનું બહુમાન કરે? આને આપાસરો બંધાવી દીધો, આને આટલું દાન આપ્યું, આને આ બહુ મોટું આમ કર્યું, આને આ બધું કર્યું, બહુમાન એના કરવા છે. બધી પ્રવૃત્તિ એકેય ભવમુક્તિની પ્રવૃત્તિ નથી. તો અનુમોદના જે કીધું છે એ સત્કર્મની અનુમોદના કીધી છે. દુષ્કૃત્યની નિંદા ગ્રહ અને સત્કર્મની, એટલે કહ્યું કે એ જે આપણી 2424 સંતો આવશ્યક બીજું, અને ત્રીજું ગુરુ વાંદણા, એ વાંદણા આવશ્યક ત્રીજું, એ શું કરવાનું છે? તો કે આ જે પુરુષ, આ પરંપરા છે દેવગુરુની કે જેનાથી ધર્મનું સહી આચરણ થાય છે. ચોથું પ્રતિક્રમણ આવે છે, પાંચમું કૌશલ, એ આલોચનાનો પ્રાયશ્ચિતનો ભાગ છે. એ પ્રભુ તમારી આજ્ઞાથી હું ભૂલો છું તો ફરી તમારું સ્મરણ કરું છું, એ મોટું પ્રાયશ્ચિત, પ્રભુ સ્મરણ. અને છઠ્ઠું પેલો પછખાણ, કે આ વસ્તુ મારે ન કરવી, અથવા તો એના પ્રાયશ્ચિત રૂપે કંઈને કંઈ પ્રકારની, કે આ કોઈ નિયમ એવો, એ કેવો પછખાણની અંદર શેના પછખાણ આવે? તો ત્યારે તો પ્રતિક્રમણ હોય એટલે તો કોઈ પણ પ્રકારના પદાર્થને મારે હવે ગ્રહણ કરવા નથી, એ પ્રકારની આખી પછખાણ. અને એ વસ્તુ કરવી શેમાં? આ પોતાની આરાધના, જે ભવિતવ્યતાની આરાધના શેમાં કરવી? તો કે સામાયિક ભાવે કરવી. સામાયિક ભાવે કરવી એટલે સંસારના સર્વ પાપ વ્યાપારનો પરિત્યાગ કરીને હું બેસું છું મારી આરાધના કરવા માટે. એટલે સાવજમ જોગમ પચખામી, અને નિયમ છે બે ઘડીનો. ગ્રસ્ત છે, સાધુ હોય તો જાવ જીવ, એ કરે એમ બનતે છે એને, પણ જાવ જીવમ પચખામી, એ તો કહે છે કે હવે જીવનભર સુધી હું આ મારી ભવિતવ્યતાની આરાધના કરું છું સિદ્ધ પદની પ્રાપ્તિ માટે. ગ્રસ્ત છે, સંસારી છે, શ્રાવક છે, આરાધક છે, એને બે ઘડીનો નિયમ આપ્યો છે. કોઈ બે ઘડીની સામાયિક, ચાર ઘડીની સામાયિક, પછી દેશાવગાસે એક વ્રત છે કે લગભગ 8-10 સામાયિક દિવસમાં કરે, એ છઠ્ઠું વ્રત શ્રાવકનું છે. પણ એ બધા વસ્તુ સમજણની અંદર ભવિતવ્યતા ન હોય ત્યાં સુધી રત્નત્રયની આરાધનાની અંદર કેવળ શુભનું પરિણામ ન આવે, પણ શુભનો આશ્રવ થાય. અને શુભનો આશ્રવ થાય એ ઈચ્છાપૂર્વકનો હોવો જોઈએ. હવે જે આરાધના જ ઈચ્છાપૂર્વકની કરે અથવા કરાવે, કે તમે આમ બિલ કરો તમારા આટલા કર્મો ખપી જશે, હિસાબ કરાવ્યો, જેમ શેર બજારીઓ કહે ને, બેંકવાળાની જાહેરાત આવે કે અમારે ત્યાં આ રકમ મૂકો તો તમને આટલા પૈસા મળે, એમ તમે દેવ દર્શન કરો તો આટલું પણ, ઉપવાસનું આટલું, આયમ બિલનું આટલું, એ આશ્રવ શેનો થયો? ઈચ્છા એ થયો કે અનિચ્છા? બીજા શબ્દોમાં એ જ થયું. આ સમજ નથી આવતી. સાધના બધી સાચી છે, બધી જ જગ્યાએ બધું જ ચાલે છે, પણ આ જે આખું સાધનામાં મૂળ તત્વ વિચાર, અને તત્વ વિચારમાં આત્મતત્વ ઉપર લક્ષ્ય, પુણ્ય પાપ ઉપર નહીં, શુભ અશુભ ઉપર નહીં, થાય બધું એ જ માધ્યમથી થાય, એનાથી જ થાય, નકાર નહીં એનો, પણ ભાવની અંદર શુદ્ધિ જોઈએ, ભાવ શુદ્ધ જોઈએ, પરિણામ શુભ પણ આવી શકે છે, ઈચ્છાથી નહીં. મનુભાઈ બેસે છે વાત? તો આ 54 ની ગાથા આપણને કહે છે કે મોક્ષનું કારણ ભેદ રત્નત્રય યુક્તમાં પરિણમેલો આત્મા મોક્ષનું કારણ છે. શુભ શુભ પ્રવૃત્તિ કરનાર, પુણ્ય પાપની પ્રવૃત્તિ નિવૃત્તિ કરનાર આત્મા મોક્ષ માર્ગમાં હજુ નથી. પુનિતાબેન બેઠું, દેહની પ્રવૃત્તિ એક જ હોય પાછી? હા હા, એલિજિબિલિટી જીવની ભવિ, આમ તો સંભાવના એ તો છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, ભવિતવ્યતા એટલે એમાં અભવી નથી, પણ એની જે પ્રકારની યોગ્યતા એ થવી જોઈએ. તો એ ભવિતવ્યતા, જેમ આપણે કહીએ કે માટી સાથે સુવર્ણ છે, સુવર્ણ છે પણ એની સુવર્ણની યોગ્યતા, એમાંથી કંઈ કોઈ દાગીના થાય એમ નથી, તો એને શુદ્ધ કરવું પડે છે. આ શુદ્ધિનો માર્ગ છે, એ આ માર્ગ શુદ્ધિનો માર્ગ, આ રત્નત્રયનો માર્ગ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધ. એ શુદ્ધતાનો માર્ગ કયો? તો કે રત્નત્રયની આરાધના. તે પછી એમાંથી પરિણામ તમને જેટલું પ્રકારની ભવિતવ્યતા હશે તે પ્રકારે આવશે. શુદ્ધનું પરિણામ નહીં આવે ત્યાં સુધી શુભનો આશ્રય થયા કરશે, અને એ ઈચ્છાપૂર્વકનો કે અનિચ્છાપૂર્વકનો, અને જો ઈચ્છાપૂર્વકનો થયો તો આરાધના ખોટી, દોષ આવ્યો, દોષ આવ્યો. એ શુદ્ધ ભાવ મુજમાં નથી, એમાં પેલું આવી ગયું 22-20 દોરામાં, આમાં ભાવ તારો શુદ્ધ હતો જ નહીં, તારો ભાવ પહેલેથી એમ જ હતો કે આનાથી આમ થાય ને આનાથી આમ થાય, આનાથી આટલું પુણ્ય થાય, પગ ઉપાડ્યો ત્યાં આટલા મળે ને, અંદર ગયો ત્યાં બે આટલું મળે, આ ગણિત બધું કઈ ના કરે. આશ્રમ માટે જ કરે છે, લક્ષ્ય થયો શુભાશ્રવ ઈચ્છાપૂર્વકનો, તો મોક્ષ ઈચ્છાપૂર્વકના આશ્રવથી થઈ શકે નહીં, કેમ કે આશ્રવનું પરિણામ બંધ સિવાય બીજું કઈ ન હોય. આશ્રવનું પરિણામ નવ તત્વ, પુણ્ય પાપ આશ્રવ બંધ, એમાં સ્પષ્ટ એ નવ તત્વમાં આવી જાય. પણ સંવરણ અને નિર્જરા એ મોક્ષનું જ કારણ બને, સંવર અને નિર્જરા એ તો. આગળ બસ, કે હજી કઈ શંકા રહી ગઈ? ગાથા નંબર 55.
નિશ્ચયથી પુણ્ય પાપને જે સમાન નથી માનતો તે સંસારમાં ભટકે છે. જે જીવો નિશ્ચય નહીંથી પુણ્ય અને પાપ બંનેને સરખા ગણતા નથી તે મોહથી મોહિત થઈ ઘણા કાળ સુધી દુઃખ સહન કરતા લોકમાં પરિભ્રમણ કરે છે. જો કે અસદ્ભૂત એટલે અસત્ય વ્યવહાર નહીંથી દ્રવ્ય પુણ્ય પાપ પરસ્પર જુદા જુદા છે, તેમજ અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ પુણ્ય પાપ પણ પરસ્પર ભિન્ન ભિન્ન છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ પુણ્ય પાપ એ બંને શુદ્ધ આત્માથી ભિન્ન હોવાને લીધે આત્મ સ્વભાવરૂપ નથી પણ બંધરૂપ છે. તેથી તે બંને પુણ્ય અને પાપ સમાન સ્વભાવના ધારક હોવાથી એક જ છે. જે જીવો અપેક્ષાપૂર્વક પુણ્ય પાપને સમાન નથી માનતા, બંધપણાની અપેક્ષાએ તેઓ મોહકર્મથી ઉન્મત્ત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રે પ્રભાકર ભટ્ટ કહે છે કે કેટલાક મનુષ્યો પુણ્ય પાપને સમાન માનીને સ્વચ્છંદી થઈને ફરે છે, તો તેઓને આપ શા માટે દૂષણ આપો છો? ત્યારે આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે શુદ્ધ આત્મ અનુભૂતિ સ્વરૂપ ત્રણ ગુપ્તીથી ગુપ્ત એવી વિતરાગ સમાધિને પામીને ધ્યાનમાં એકાગ્ર થઈ પુણ્ય પાપને જે સમાન માને છે તેઓનું માનવું યથાર્થ છે, પણ જે અજ્ઞાની જીવો પરમ સમાધિને પામ્યા સિવાય ગૃહસ્થાશ્રમમાં દાન પૂજા આદિ શુભ ક્રિયાઓને છોડી દે કે મુનિપણામાં આવશ્યક આદિ ક્રિયાઓને ત્યાગી દે તો તે બે બાજુથી ભ્રષ્ટ થાય છે. યતિ અથવા શ્રાવક પદમાં સ્થિત રહી શકતા નથી, તેથી તેઓ નિંદાયોગ્ય થાય છે અને તેમને દૂષણ આપવામાં આવે છે. જે પુણ્ય પાપને બંનેને નિશ્ચય નહીંથી સરખા ગણતા નથી તેવા જીવ મોહને કારણે ઘણા દુઃખો સહન કરે છે અને લોકમાં પરિભ્રમણ જ કરે છે, એટલે એનો મોક્ષ થતો નથી એવા લોકો. જો કે આપણે જોઈએ વ્યવહાર નહીંથી સમજીએ તો પુણ્ય અને પાપ બંને જુદા છે, પુણ્ય જુદું પાપ બી જુદું. તેમજ અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ પુણ્ય પાપ પણ પરસ્પર ભિન્ન ભિન્ન છે, બંને જુદા છે. તો પણ કહે છે કે શુદ્ધ નિશ્ચયથી તો પુણ્ય અને પાપ એ બંને શુદ્ધ આત્માથી તો ભિન્ન છે, કારણ કે એનાથી પુણ્યથી બી બંધ થાય છે અને પાપથી પણ બંધ થાય છે. હોવાની રીતે આત્મ સ્વભાવરૂપ નથી, તેથી બંધરૂપ છે. પુણ્ય અને પાપ બંને આત્મ સ્વભાવરૂપ નથી, તેથી બંને બંધ છે. આમ પુણ્ય અને પાપ એક જ સ્વભાવના હોવાથી, એટલે કે બંને પુણ્યથી બી બંધ થાય છે અને પાપથી બી બંધ થાય છે, એટલે એક સ્વભાવના હોવાને લીધે બંને એક જ છે. જે લોકો પુણ્ય પાપને સમાન નથી માનતા અપેક્ષાપૂર્વક, તેઓ મોહકર્મથી ઉન્મત્ત થઈ સંસારમાં પરિભ્રમણ કરે છે બંધપણાની અપેક્ષાએ. એટલે પ્રભાકર ભટ્ટ કહે છે કે કેટલાક મનુષ્ય પુણ્ય પાપને સમાન માનીને સ્વચ્છંદી થઈને ફરે છે, તો તેઓને આપ દૂષણ, એટલે દૂષણ સમાન કેમ ગણો છો, દૂષણ કેમ આપો છો? સાહેબ ઉત્તર આપે છે કે શુદ્ધ આત્મ અનુભૂતિ સ્વરૂપ ત્રણ ગુપ્તિથી, મન વચન કાયા, ગુપ્તિથી ગુપ્ત એવા જે ધ્યાનમાં સમાધિમાં એકાગ્ર થઈ અને પુણ્ય પાપને સમાન માને છે તેઓનું માનવું યોગ્ય જ છે. જેઓને શુદ્ધાત્માની અનુભૂતિ થઈ છે તેઓ તો પુણ્ય પાપ બંને સમાન જ છે એમ જ માને છે, એ બરાબર છે, કહેવું યથાર્થ છે. પણ જે અજ્ઞાની જીવો છે જેને શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ નથી અને તે સિવાય તેઓ ગૃહસ્થાશ્રમમાં દાન પૂજા આવી બધી શુભ ક્રિયાઓને છોડી દે કે મુનિપણામાં જે આવશ્યક ક્રિયાઓ એ લોકોને કરવાની હોય છે એ ક્રિયાઓ તેઓ ત્યાગી દે, તો એવા બંને બે બાજુથી મુનિ પણ ભ્રષ્ટ થાય છે અને અજ્ઞાની જે જીવ છે એ પણ ભ્રષ્ટ થાય છે અને તેઓ યતિ એટલે મુનિ અથવા શ્રાવક પદમાં સ્થિત રહી શકતા નથી, આથી તેઓ પણ નિંદવાને યોગ્ય છે.
શું વાત, 55મી ગાથાનું સૂત્ર શું હોય?
બંધની અપેક્ષાએ, બંધની અપેક્ષાએ પુણ્ય હોય કે પાપ હોય, બંધની અપેક્ષાએ બંધ પડે કે નહીં? બંધ પડે. બંધ પડે તો સંસારની ગતિનો પડે કે પરમ ગતિનો પડે? તો પછી એ સંસારની ગતિનો છે, તો પણ એ સંસારનું પરિભ્રમણ એનું ચાલુ જ છે. ચારેય ગતિમાં એનું પરિભ્રમણ તો ચાલે જ છે, પછી ઉપરની ગતિમાં છે કે નીચેની ગતિમાં છે. અહીંયા વાત એ મૂકી છે કે બંનેને જો સમાન ગણવાની ભ્રમણા થઈ જાય તો એ મોહ છે, અને આવા મોહથી મોહિત થઈને એ અનંતકાળ સુધી પરિભ્રમણ કહે છે. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અને કાંત લો ચરણ દેખે, ફલ અને કાંત કિરિયા કરી બાપડા રડવડે ચતુર્ગતિ માઈ રેખે. આનંદ ગંજી મહારાજે કહ્યું કે એ આનું ફળ જોતો નથી, કે જે ફળ અનેકાંત ફળ એટલે કે શુભાશુભ ફળ છે એનાથી તો ચાર ગતિનું એની રખડપટ્ટી તો ચાલુ જ રહે છે. પછી સારી ગતિમાં રહીએ છે કે નીચે રહીએ છે એ વાત પછી છે, પણ પરિણામ સંસાર ગતિ કે મોક્ષ ગતિ? સંસાર ગતિ. તો કે જે આ એને અપેક્ષા રાખીને ફરે છે, તો બંધની અપેક્ષાએ એને મોહ ત્યાં સુધી મોહ રહીએ છે, ત્યાં સુધી એની ક્રિયામાં એનો કયો ભાવ છે? મોહનો. શુભની ક્રિયા કરે છે એમાં ભાવ કયો છે? મોહનો છે. આ મોહના ભાવથી જ આટલો બધો ચડાવો થયો, ને તો ન થાય. નો જ બોલે. લક્ષ્મીને માળ પહેરાવો હતો અથવા એ ઝુલાવો પારણો હતો? આમ મારા સાહેબ પાટ ઉપર બેઠા બેઠા કે કોઈ કાળે તારી લક્ષ્મી ઓછી થશે ને, એક વાર તું જો આ કરીશ એવી ચડાવી દે તો પછી છૂટકો જ નહીં. આમ તિલક કરો ને આમ કરો ને આ કરો, એના આટલા બધા કર્મો ખપાઈ જાય ને આટલું બધું થાય. આ બધો જ આશ્રવ ભાવની અંદર મોહ ભાવ છે. મોહની દિશા સમજાય ક્યારેક, ક્યારેક ન સમજાય, પણ મોહ તે મોહ જ છે. શુભનો હોય કે સૂક્ષ્મ વાત, કેવળ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે એટલે ઘણી વાતો એવી આવશે કે આપણી પરંપરામાં આપણી જે કંઈ ચાલતી ક્રિયાઓ છે એની સાથે એનો મેળ ખાશે અને આ વાતનો મેળ ન ખાય આપણને. એટલે કહે છે કે આ બંને જુદા છે. હવે શબ્દ પ્રયોગ છે એની અંદર આપણે ઉતરશું નહીં. અસદભૂત સદભૂત, ભૂતાર્થ અભૂતાર્થ એ નહીં પકડાય, અને એમાં વધારે વિકલ્પ કરશો નહીં. વાત એ છે કે પુણ્ય પાપ પરસ્પર જુદા છે, અને બંનેનો બંધનું સ્વરૂપ પણ જુદું, પણ છે સ્વરૂપ બંધનું. જે જુદા નથી માનતા કે ના ના પુણ્ય જુદું ને પાપ પણ જુદું, પણ બંધની અપેક્ષાએ તો, અને બંધ છે ત્યાં સંસાર છે. ગતિ ગમે તે હોય, ગોત્ર ગમે તે હોય, આયુષ્ય ગમે તેટલું હોય, અને શારીરિક સુખ પણ ગમે તેટલું હોય, વેદનીય ચારેય કર્મ સરસ પ્રાપ્ત થાય, નામ ગોત્ર આયુષ્ય અને વેદનીય, એવો બંધ પડે, ઉત્કૃષ્ટ પડે, 33 લાખ સાગરોપમનું આયુષ્ય મળે, નખમાં રોગ ન હોય, અને 12મા દેવલોકની અંદર અનુત્તર વિમાનનો સુખ, એ 11મા ગુણસ્થાનકે ચડતા સાધકને પ્રાપ્ત થાય, અને એમાં એને જો જરાક પણ મોહ થાય, કૃપાળુદેવ કહે છે ઉપસમ ભાવથી તો લથડે, પેલે આવીને પડે. થયું છે ને, 11મે ચડેલો તો એને સાતા ગારવ થાય છે. સાતા ગારવ એ કે જે શું, તો કે આવું અનુત્તર વિમાનના દેવલોકનું સુખની લબ્ધિ પ્રાપ્ત થાય ત્યારે મનમાં ભાવ આવે કે હવે આવું આપણને હોય તો એક વિકલ્પ આવી, નિર્વિકલ્પ ન કે વિકલ્પ આવી, અને એને કેમ કે વિભાવ થયો કે સ્વભાવ થયો? તો વિભાવ બંધ કરે કે ન કરે? બંધ પડે. સૂક્ષ્મતાએ વાતને સમજવા પ્રયત્ન કરીએ ત્યારે ઓલો પ્રભાકર ભટ્ટ પ્રશ્ન કરે છે, શું કર્યો છે? આમાં પ્રભાકર ભટ્ટના પ્રશ્નો જ મહત્વના છે, વસ્તુ તરત જ સમજાવી દે ગાતા આખે. એટલે શું થયું, આપ શા માટે દૂષણ આપો છો?
ઇસ્તેમાં
પેલા કોની વાત કરે છે, એ બધું રહી જાય છે. એ બધું તમે વાંચી લીધું, તો અંદર વાંચીને કયો છો? એ કે છે કે ભાઈ તો આ પુણ્ય ને પાપ બધું સરખું હોય તો જે સ્વચ્છંદી છે, કોઈ દયાદાન દેતો નથી, જલસા કરે છે, ખાઈ પીને મજા કરે, એને તમે શું કામ દૂષણ દો છો? એને તમે શું કામ દૂષણ દેવું? એટલે એને તમે કેવી રીતે કહો છો કે આ તારું કઈ કલ્યાણ નહીં થાય, તારું અમંગળ થશે, આ તારું તો કોઈ મુક્તિ માટે પ્રયત્ન કરો? અરે કઈ નથી કરતો. તમે કહો છો કે આ શુભ ના પરિણામે એને આમ જ કરવાનું, સંસારની ગતિ. તો પછી દયાદાન વગેરે જે કઈ નથી કરતો, કોઈ એક પૈસો વાપરતો નથી, દયાના પરિણામ કરતો નથી, અહિંસાના પરિણામ કરતો નથી, કઈ નથી કરતો. સ્વચ્છંદી છે, શબ્દ શું છે? સ્વચ્છંદ. તો સ્વચ્છંદ ઉપર ચાલનારનો શું દોષ છે? એ તો સારું છે, પુણ્ય ને પાપ થી પર છે. બે એક જ ગણે છે એમ તમારી અપેક્ષા છે, અને બંને થી પર છે. એ કે છે ધર્મ નું મારે કઈ લેવા દેવા નથી. દાખલા તરીકે કોઈ અમેરિકન છે, એને શું આ તમારા ધર્મ અરે, ગતિ અરે, નામ અરે, કર્મ અરે, પ્રકૃતિ અરે, શું કઈ? એ કે મૂકો ને, મને કઈ ખબર નથી, હું તો જેમ જીવા એમ જીવું છું, જેમ મનમાં જે ભાવ આવે એ પ્રમાણે કરું છું. તો તમે એને શું કેમ દોષ દો છો? કઈ મારે શું લેવા દેવા છે આની? તો કે છે કે ભાઈ અમે જેને આ ક્રિયાઓ છોડવાની વાત કરી છે, એ તો કે છે કે જે સમાધિને પાયમાં છે એવા જીવો, આત્મતત્વને પાયમાં છે, એને આમાંથી છૂટવું જોઈએ. એટલે કે છે પરમ સમાધિને પામ્યા સિવાય જો એ ગ્રસ્તની અંદર દાન દયા ધર્મ છોડી દે, વ્રત તપ જપ છોડી દે, તો કે છે બંને બગડે, એની ગ્રસ્તી પણ બગડે અને આવો મુનિ હોય એ પણ એનું મુનિપણું પણ. મુનિપણામાં આવ્યા પછી પણ સરાગ સંયમમાં હજુ એની એ પ્રવૃત્તિ એને માટે ચાલુ જ છે, પણ જ્યારે પરમ સમાધિને પામે ત્યારે ધર્મ સંન્યાસ યોગ ક્યારે શરૂ થાય? પ્રીતિ યોગ, ભક્તિ યોગ, વચન યોગ અને પછી સામર્થ્ય યોગ. સામર્થ્ય યોગની અંદરનો એક પ્રકાર ધર્મ સંન્યાસ અને બીજો પ્રકાર યોગ સંન્યાસ. હવે યોગ સંન્યાસ તો ધર્મ સંન્યાસ થયા પછી આવે કે પહેલા આવે? તો ધર્મ સંન્યાસ ક્યારે આવે? તેરમા ગુણસ્થાને કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરે, પૂર્ણ વિતરાગતા થાય ત્યારે એને કોઈ ક્રિયાકલાપ વગેરે કઈ રહેતું નથી. કૃપાળુ દેવે ચિદાનંદજી મહારાજનું ઉદાહરણ આપ્યું કે પરમ સમાધિમાં લીન થયા તો ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી એમને કોઈ વિકલ્પ આવતો નહોતો, એટલે પોતે સમાધિમાંથી બહાર જ નહોતા આવતા. તો પછી એનું પડી લેવણ, એનું પ્રતિક્રમણ, એનું દેવવંદન, એની ગુરુની ભક્તિ રોજની, આ તે સાધુ ધર્મના આચારો જે બધા કીધા છે, તો આચારો પાડતા નથી એટલે એના બીજાના બાકીને એ કીધું કે આ તો શિથિલાચારી થઈ ગયા છે આ તો. અને આ એને સાંભળ્યું, એને એમ થયું કે આ તો ધર્મની નિંદા થાય છે, રાતોરાત અંતર ધ્યાન ઉપાસને છોડી દીધું. એને કહ્યું કે આ બધી વસ્તુ હતી મારે, ત્રણ ગુપ્તીને પાંચ સમિતિ, અષ્ટ પ્રવચન માતા, આ નિર્ગ્રંથનો આચાર ધર્મ આટલો ઉત્કૃષ્ટ સૂક્ષ્મ, એ મારે શું કામ આચારવાનો હતો? આ મારી સમાધિ પ્રાપ્ત કરવા માટે. એ પ્રાપ્ત થયા પછી એ આચાર માટે સમાધિ છોડી? તો કે છે કે પરમ સમાધિને પામ્યા વિના જો ગ્રસ્ત પોતાના દાન ધર્મ, વ્રત ધર્મ એનો ત્યાગ કરે, અથવા સાધુ પોતાની સમાચારીનો કે અષ્ટ પ્રવચન માતાનો કે દસ લક્ષણ યુક્ત ધર્મનો ત્યાગ કરે, તો એ બે માંથી બગડે, તો પણ એને પરિણામ તો સંસાર પરિભ્રમણ જ આવે. આ કોના માટે કહેવામાં આવે છે પુણ્ય પાપથી દૂર? કે જે પોતાની આત્મસ્થિતિને પામતા જાય છે એમ ધીરે 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 આવી પ્રકારની ભૂમિકામાંથી, શુભથી મને કલ્યાણ થઈ જશે એ ભૂમિકામાંથી બહાર આવી જાય. હું જેટલું આત્મધ્યાન કરીશ એટલા પ્રમાણમાં મને સ્વરૂપની ઉપલબ્ધિ થશે, કોઈ ક્રિયા કરવાથી થશે એ ભાવમાંથી બહાર આવી જાય છે. ખ્યાલ આવે છે? અને એ કરવાનો એને જો આગ્રહ થાય, પોતે માનો કે બરોબર છે હું ધ્યાનમાં જ બેઠો છું, પછી કે આજ મારો ક્રમ છૂટી ગયો, હા આજ મારે આટલું માળા કરવાની હતી, સદગુરુ એટલું વાંચવાનું કીધું હતું,
એને આટલા ખમાસણા દેવાનું કીધું હતું, અને એ તો મારું થયું નહીં, અને હું તો ત્યારની અંદર કલાક સુધી મને એક યાદ એનું આવ્યું, અને એમ થઈ મેં ભૂલ કરી, મેં દોષ કર્યો, જઈ ગયો. આવું ગાયેલા કરે. કૃપાળુદેવી એક પત્રની અંદર વાત મૂકી છે, જો પકડાય તો 449 છે યમ નિયમાદિનો. જેને આત્મકલ્યાણ સાધવું છે એને ગૌણ કરવું. 491 હા બરોબર, 491 જુઓ, 491માં છે, સાંભળજો અને વિચાર ઉપયોગ રાખો. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથવા ત્યાગવો, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાએ ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદસાંગીનું સળંગ સૂત્ર આ કૃપાળુ દેવાય. આ દ્વાદસાંગીના આ આટલા ગણધરોએ રચિત દ્વાદસાંગી એનું આ સળંગ સૂત્ર કે આત્માને ગવેષવી વખતે યમ નિયમાદિકનો આગ્રહને અપ્રધાન કરવો. ના નથી પડ્યું, પણ આ વાંધો એ છે કે વાંચે કઈ ને પછી સમજે કઈ, ના સમજે એ જ કે જે પોતાને ગમે અથવા પોતાની માન્યતાનો આગ્રહ એ જ કરે. ન કરવું તેમ કે અપ્રધાન કરવું કીધું જ કૃપણ દેવે. ન કરવું તો શું કે આ કીધું, હા યાદ રાખે મારી જેમ 491 કાઢ લે ક્યાં કીધું. એટલે મળેલી સાધના ગુરુ પાસેથી, જીનેશ્વર પાસેથી, દેવગુરુ ધર્મની, અને એ સાધનાની અંદર એ સ્વરૂપમાં જો લીન થતો હોય તો ઓલું અપ્રધાન કરી નાખવું. હવે એને કોઈ પણ પ્રકારનું ઘણા આગ્રહ હોય કે તપ તો કરવું જ જોઈએ, હવે તપથી કદાચ એની આ સાધના નથી થતી, નથી થતી, કર્મ એનું અંતરાય રૂપ છે અને એને કારણે કદાચ આહાર લઈ લે તો એની વાત પૂરી થઈ જાય છે, રીએ છે. તો અપ્રધાન કરવું કે ન કરવું, તો કર્ગુડુ મુનિનું દ્રષ્ટાંત આપ્યું છે કે એણે કહ્યું કે ભાઈ મારાથી સંવત્સરી હોવા છતાં કોડિયો ધાન વિના તો હું મારી આલોચના કે સંવત્સરી ક્ષમાપના પણ કરી શકું એમ. પણ પ્રમાણિકપણે જેને આત્મા ગવેષવો હોય, ગવેષવો હોય એમાં તો એની શુદ્ધ બુદ્ધિ આવી કે ખરેખર મારે આ કરવું છે, આજ મારે સામાયિક કરવી છે, અથવા તો 3-4 સામાયિકમાં, અથવા તો 8-10 કલાક સ્વાધ્યાયની અંદર જ બેસવું છે, મારે તપ કરું, સ્વાધ્યાય તપ છે, પણ ચા પી લઉં તો થઈ જાય, પી લે માથા કુટકરમાં. પણ એ ગામની અપેક્ષા એ ન થાય પછી કોઈ દી. આ વાંધો પાછો લોક સંગ્રહ આવીને ઊભી જ રહીએ કે લોકો શું કહેશે, લે મારા હોરો ચા પીવા બેઠો, હા પીધી, અને પાછો કે છે વાત પણ લોકસંજ્ઞા એ કોઈ બી ધર્મ થાય નહીં, લોકસંજ્ઞાથી લોકાગ્રહ પહોંચાતું. એ અપ્રધાન કરવાની વાત ક્યાં આવે છે, જ્યાં કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું કે બહુ આર્ત ધ્યાન રહેતું હોય તો તે ક્રિયા કરી લે. પણ આને તો એ જ લાભ લેવો છે કે જો ભગવાને કીધું છે કે મારે ભજીયા ખાવા છે તો ખાઈ લેવા. અરે ભજીયા તારો રાગ છે એના ઉપર જરાક તું એનું નિયમન વૃત્તિનો સંક્ષેપ તો કર, કે સીધા ભજીયા ખાઈ લેવા આરતી યાર, અને આત્માને તારે ગમે શું રહેતી પાછી ભજીયા ખાઈ લે, પછી તો સંસાર જ ઉપાસવો છે. એક એક વસ્તુને જો વિવેકપૂર્વક સમજવામાં ન આવે એટલે સ્વચ્છંદ શબ્દ કીધો, કે સ્વચ્છંદે ઓલો જે કરે છે એને તમે કેમ દૂષણ આપો છો? એને એ જ કીધું કે મને આર્ત ધ્યાન થતું હતું, મેં ખાઈ લીધું, પછી મેં હિંસા કરી, મેં માંસાહાર કર્યો, મેં શરાબ પી લીધો. તમે કહો મને દારૂ પીધા વિના માળા હરખી થતી જ નથી. તો શું કરવું? જો વિવેક ન હોય તો વિવેકા નામ સતમુખ વિનિપાત, એનો તો સતમુખ થી વિનિપાત થાય, ભ્રષ્ટ થાય. એટલે એને કહ્યું, ઓલાને જવાબ દીધો પ્રભાકર ભટ્ટને, કે સ્વચ્છંદ આચારી લોકો માટે થઈને અમે આ કહેતા નથી, પણ જે આજ્ઞામાં છે એને આ કહીએ છીએ. અને સુરતના, અરે આ મલુકચંદ, ભરૂચના અનુપચંદ, એને કૃપાળુદેવે કહ્યું કે તમે એટલો બધો ક્રિયાનો આગ્રહ રાખો છો અને સત્પુરુષનો સમાગમ ત્યાં ગૌણ કરો છો, વિધિ નિષેધનો આગ્રહ એટલો છે, એ તમારી સમાધિનું કારણ થઈ શકશે નહીં. 792 પત્ર, એટલી બધી સરસ વાત મૂકી. 15 દિવસ સુધી પોતે બેઠા છે અને કહે છે કે આ બધું તમારે લાભ લેવો હોય. અને આ કોઈ માણસ અજાણ્યો અહીંયા આવીને રહીએ છીએ આપણે ત્યાં આટલા શાસ્ત્રના સંશોધન માટે, તો આ કોઈ પુરુષ છે તો એને કીધું કે મને ટાઈમ નથી, સવારથી સાંજ સુધી એની ક્રિયામાંથી એ ફ્રી થતા નથી. બસ આમ કીધું છે ને, આમ કીધું છે, એના મગજની અંદર યમ નિયમનો આગ્રહ એટલો બધો છે કે જેથી કરીને આત્માને ગવેષવાની કોઈ અવકાશ રહેતો નથી. એ જ વાત પેલા થોડુંક જરાક જેને કહે બહુ સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો કે પેલાને કીધું આપણા બોટાદવાળાને, ગાંધીને, રવિચંદ ગાંધીને, કે પીપાસા છે, લાગી છે, તૃષા લાગી છે, કે રાતના સમયે કંઈ પાણી પીવાનો વિકલ્પ નહોતો, પણ જ્ઞાન અપેક્ષા હતું. તો ઓલાએ કીધું મારે તો, પણ તમારે પાણી પીવું તો કૃપાળુ દેવ તમને પાણીની સલાહ નથી કરતા કે હું લાવી દઈશ લોટો ભરીને અને તમારે પીવું હોય તો હું પાઈશ, કેમ કે કૃપાળુ દેવ તો એના ઘરે મહેમાન છે. પ્રશ્ન થાય તો કદાચ એ પૂછે રવિચંદભાઈ કે સાહેબ કઈ પાણીનો આવશ્યકતા ખપ છે, એની બદલે કૃપાળુ દેવ પૂછ્યું સાથે સુતા છે અને સમય છે હજુ, તો એને કીધું ના સાહેબ મારે પચકાણ છે. છ આવશ્યક તો ભવિતવ્યતા માટે છે. છ આવશ્યકમાં આખા દિવસ ક્યાં હતો? પણ એ છ આવશ્યકમાં ક્યાં આવે છે? છ આવશ્યકમાં તો સામાયિક સહિત 24 સંતો સાંભળતો કરો તું, ક્યાં છ તું પેલા બોલ, પછી પેલા એમાં એક આવશ્યક ની અંદર સામાયિક, પછી બીજો 24 સંતો. અને પછી બરોબર છે. એટલે આ આખી વાતમાં છ આવશ્યક મૂક્યું એમ અહીંયા યમ નિયમાદિક શબ્દ મૂક્યો. છ આવશ્યક એનો એક કાળ છે, પ્રાતઃકાળ છે અને સંધ્યાકાળ છે, અને એ કર્મની પ્રતિક્રમણ કરવું છે માટે આવશ્યક છે, અને પ્રતિક્રમણ દેવગુરુની સાક્ષીએ કરવા છે માટે 24 સંતો અને ગુરુવંદના છે. એના સૂત્ર આપ્યા છે, એમાં કંઈ કોઈ બીજી વિધિ વિધાન નથી આપ્યા. ડોગસ સૂત્ર એ આખું એનું જ સૂત્ર છે, એને ચૈત્યવંદન સૂત્ર કહે છે, અને એ પ્રકારનો ગુરુવંદનાનો જે પદ છે એ એને ગુરુની ભક્તિ કરે, એટલે ગુરુની સાક્ષીએ કરવા એટલા માટે કે સ્વચ્છંદ નહીં. હવે આ એના પ્રતિક્રમણ આલોચનામાં જીવરાશિની ખામણા અને 18 પાપસ્થાનક, કેમ કે જે કોઈ પાપ થાય છે, દોષ થાય છે, અપરાધ થાય છે, કર્મ બંધાય છે, એ બીજા જીવની અપેક્ષાએ જ બંધાય છે, બીજાની સાથેના વ્યવહારથી જ થાય છે, માત્ર જળ સાથે ન બંધાય. તો એ બંધાય છે એટલે જીવરાશિ, સમસ્ત જીવરાશિની ખામણા, એ પાઠ આવે, એ પ્રતિક્રમણનો ભાગ છે. 18 પાપસ્થાનક એટલે 18 પ્રકારે આ જીવ પાપનું બંધન કરી શકે છે, 19મો પ્રકાર નથી. એની આવે છે, એની આલોચના કરે છે, અને એ આલોચના કરીને કાયોત્સર્ગ અને પચખાંડ એ પ્રાયશ્ચિત રૂપે આવે છે, ક્ષમાપનાનો પાઠ કરીને પૂરું કરે છે. એટલે એ એની વિધિ છે. વિધિ એટલા માટે કે એની યોગ્યતા, યોગ્યતા શેના માટે કે દિવસભરની સાધના માટેની એની ભવિતવ્યતા, ભવિતવ્યતા વિના એ સાધના કરે છે એટલે એ સાધનાનું ફળ એને મળતું નથી. એટલે ભવિતવ્યતા એ જ્યાં સુધી પોતાનું સર્વજ્ઞ પદ, વિતરાગ પદ થયું નથી ત્યાં સુધી આ આવશ્યકને સાધુ માટે અને ગૃહસ્થ માટે અનિવાર્ય આચારની અંદર ગણા છે, એમાં કોઈ વિકલ્પ નથી, આપ્યો જ નથી. એટલે માટે એટલે એને કરવા જોઈએ, પણ કરવાનું સ્વરૂપ આપણે માનીએ છીએ દિવસભરનું એ નથી, એનું સ્વરૂપ એનું જુદું છે. પણ હવે આપણે છતાં આપણે એ વિવાદમાં ન પડીએ. ચાલો તો પછી અત્યારે આ ગાથા 55 કરી છે, અહીંયા આપણે વાતને પછી પૂરી કરીએ કાલથી જ. એમાં કેમ ઉપાદેયતા વિતરણ? પણ કોણ કે જે સ્વચ્છંદથી કરે છે અને પરમ સમાધિને પ્રાપ્ત કર્યા વિના છોડી દે છે, જે આ વાતને પુણ્યની પ્રવૃત્તિ છોડી દે છે, ગ્રહસ્થ પુણ્યની પ્રવૃત્તિમાં દયાદાન ધર્મ એ ગ્રહસ્થનો છે, અને સાધુને એની બધી સમિતિ ગુપ્તિનો ધર્મ છે, એ પોતાની સમાધિ પ્રાપ્ત કર્યા વિના છોડી દે છે, તો પેલો ગ્રહસ્થપણામાં પણ ભ્રષ્ટ થાય છે ને મુનિપણામાં પણ ભ્રષ્ટ થાય, એટલે બંને જગ્યાએથી ભ્રષ્ટ થાય છે, એટલે આત્મિક ઉન્નતિ કરી શકતો નથી.